મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર. 2015માં એક રીતે મારી આ વર્ષની છેલ્લી મનની વાત છે. આગળની મનની વાત 2016માં થશે. પરમ દિવસે આપણે બધાએ ક્રિસમસનું પર્વ ઉજવ્યું અને હવે નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. તહેવારોની ભરમાર લાગેલી રહે છે. એક તહેવાર ગયો નથી કે બીજો આવ્યો નથી. એક રીતે દરેક તહેવાર બીજા તહેવારની રાહ મૂકીને જાય છે. કોઈ કોઈ વાર તો લાગે છે કે ભારત એક એવો દેશ છે જ્યાં તહેવારથી ચાલતું અર્થતંત્ર છે. સમાજના ગરીબ વર્ગના લોકોની આર્થિક પ્રવૃત્તિઓનું તે કારણ બની જાય છે. મારા તરફથી સૌ દેશવાસીઓને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને 2016ના નવા વર્ષની પણ અનેક અનેક શુભેચ્છાઓ. 2016નું વર્ષ આપ સૌ માટે ઢગલાબંધ ખુશીઓ લઈને આવે. નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવો સંકલ્પ આપને નવી ઊંચાઈએ પહોંચાડે. દુનિયા પણ સંકટોથી મુક્ત થાય. પછી આતંકવાદ હોય, ગ્લોબલ વોર્મિંગ હોય, કુદરતી આફતો હોય કે ચાહે માનવસર્જિત સંકટ હોય, માનવજાત સુખચેનનું જીવન પ્રાપ્ત કરે તેનાથી વધુ બીજી કઈ ખુશી હોઈ શકે છે? આપ તો જાણો છો જ કે હું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો રહું છું. તેનાથી મને ઘણી બધી માહિતી મળે છે. હું મારા માયગોવ પોર્ટલ ઉપર પણ સારું એવું ધ્યાન રાખું છું. પુણેથી શ્રી ગણેશવી સાવલેશવારકરે મને લખ્યું છે કે આ મોસમ પર્યટકોની મોસમ હોય છે. બહુ મોટી સંખ્યામાં દેશ વિદેશના પર્યટકો આવે છે. લોકો પણ નાતાલની રજાઓ માણવા જાય છે. પ્રવાસનના ક્ષેત્રમાં બાકી બધી સુવિધાઓ તરફ તો ધ્યાન આપવામાં આવે છે, પરંતુ તેમણે કહ્યું છે કે જ્યાં જ્યાં પ્રવાસન સ્થળો છે, જ્યાં પર્યટકો જાય છે, યાત્રાધામ છે, પ્રવાસધામ છે, ત્યાં સ્વચ્છતા જાળવવાની બાબતમાં ખાસ આગ્રહ રાખવો જોઈએ. આપણા પર્યટન સ્થળો જેટલા સ્વચ્છ હશે તેટલી દુનિયામાં ભારતની છબી બહેતર બનશે. ગણેશજીના વિચારોનું હું સ્વાગત કરું છું અને ગણેશજીની વાતને હું દેશવાસીઓ સુધી પહોંચાડી રહ્યો છું. આમ પણ આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ. આપણે ત્યાં જ્યારે કોઈ મહેમાન આવવાના હોય છે તો આપણે ઘરમાં કેટલી સાજ સજાવટ અને સફાઈ કરીએ છીએ. તેમજ આપણા પર્યટન સ્થળો પર, પ્રવાસીઓના માનીતા સ્થળો પર, આપણા યાત્રાધામો પર ખરેખર આ એક વિશેષ જોર આપવાલાયક કામ તો છે જ. અને મને એ પણ આનંદ છે કે દેશમાંથી સ્વચ્છતાને લગતા સમાચાર સતત આવતા રહે છે. હું પહેલા જ દિવસથી આ બાબતે મીડિયાના મિત્રોને ધન્યવાદ આપતો જ રહ્યો છું, કારણ કે એવી નાની નાની સારી સારી બાબતો ખોળી ખોળીને તેઓ લોકો સમક્ષ મૂકે છે. તાજેતરમાં જ એક અખબારમાં મેં એક ખબર વાંચ્યા હતા. હું ઈચ્છું છું કે દેશવાસીઓને હું તે જણાવું. મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભોજપુરા ગામના એક વડીલ કારીગર છે, દિલીપસિંહ માલવિયા. હવે આમ તો તેઓ સામાન્ય કારીગર છે અને કડિયા કામ કરે છે, મજૂરી કરે છે. તેમણે એક એવું અનોખું કામ કર્યું છે કે અખબારે તેમની વાત છાપી છે અને મારા ધ્યાનમાં તે વાત આવી તો મને પણ લાગ્યું કે આ વાત હું આપના સુધી પહોંચાડું. નાનકડા ગામના દિલીપસિંહ માલવિયા, તેમણે નક્કી કર્યું કે ગામમાં જો કોઈ માલસામાન પૂરો પાડે તો શૌચાલય બનાવવાની જે મજૂરી થશે તે તેઓ નહીં લે અને કડિયા કારીગર હોવાના નાતે તેઓ મફતમાં શૌચાલય બનાવી આપશે. ભોજપુરા ગામમાં તેમણે પોતાની મહેનતથી મહેનતાણું લીધા વિના આ કામ એક પવિત્ર કામ છે એમ માનીને અત્યાર સુધીમાં તેમણે 100 શૌચાલયો બનાવી આપ્યા છે. દિલીપસિંહ માલવિયાને હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું. દેશ વિશે કોઈ કોઈ વાર નિરાશાની વાતો સાંભળીએ છીએ, પરંતુ આવા કરોડો દિલીપસિંહ છે જે આ દેશમાં પોતપોતાની રીતે કંઈક ને કંઈક સારું કરતા રહે છે. આ જ તો દેશની તાકાત છે, આ જ તો દેશની આશા છે અને આ જ તો એ બાબતો છે જે દેશને આગળ ધપાવે છે. અને ત્યારે મન કી બાતમાં દિલીપસિંહ માટે ગર્વ લેવો, એમના માટે ગૌરવ કરવું બહુ સ્વાભાવિક લાગે છે. અનેક લોકોના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે કે દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. કદમથી કદમ મેળવીને 1.25 કરોડ દેશવાસીઓ એક એક ડગલું પોતે પણ આગળ વધી રહ્યા છે અને દેશને પણ આગળ વધારી રહ્યા છે. બહેતર શિક્ષણ, ઉત્તમ કૌશલ્ય તથા રોજગારની રોજ નવી તકો, ભલે નાગરિકોને વીમા સલામતી કવચથી લઈને બેન્કિંગ સુવિધાઓ પહોંચાડવાની વાત હોય, વૈશ્વિક ફલક પર વેપાર ધંધો કરવાની સરળતામાં સુધારો, વેપાર અને નવો વ્યવસાય કરવા માટે સુવિધાજનક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી, એ મોટી વાત છે. સામાન્ય પરિવારના લોકો જે ક્યારેય બેંકના બારણા સુધી નહોતા પહોંચી શકતા, તેમને મુદ્રા યોજના હેઠળ સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવું એ મોટું કામ છે. આપણને ભારતીયોને જ્યારે એ જાણવા મળે છે કે પૂરું વિશ્વ યોગ પ્રત્યે આકર્ષાયું છે અને દુનિયાએ જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો અને પૂરું વિશ્વ તેમાં જોડાયું, ત્યારે આપણામાં વિશ્વાસ જન્મ્યો કે વાહ, આ જ તો છે ને હિન્દુસ્તાન. આ ભાવ જ્યારે પેદા થાય છે ને, ત્યારે આપણે દેશના વિરાટ રૂપના દર્શન કરીએ છીએ. યશોદા માતા અને કૃષ્ણના એ પ્રસંગને કોણ ભૂલી શકે એમ છે. જ્યારે બાલકૃષ્ણે પોતાનું મોં ખોલ્યું અને માતા યશોદાને પૂરા બ્રહ્માંડના દર્શન કરાવી દીધા, ત્યારે તેમને પુત્રની તાકાતનો અહેસાસ થયો. યોગની ઘટનાએ ભારતને તે અહેસાસ કરાવ્યો છે. સ્વચ્છતાની વાત એક રીતે તો ઘરે ઘરમાં ગુંજી રહી છે, નાગરિકોની સહભાગીદારી પણ વધતી જઈ રહી છે. આઝાદીના આટલા વર્ષો પછી જે ગામમાં વીજળીનો થાંભલો પહોંચતો હશે, તે ગામને અંધકાર દૂર થવાથી જે ઉત્સાહ અને ઉમંગ થાય છે, તેની સીમા કેટલી હોય છે તેનો અંદાજ કદાચ આપણને શહેરોમાં રહેનારા લોકોને, કે જે વીજળીનો ઉપયોગ કરે છે, તેમને ક્યારેય નહીં આવી શકે. ભારત સરકારનો અને રાજ્ય સરકારોનો ઉર્જા વિભાગ તો પહેલા પણ કામ કરતો જ હતો, પરંતુ જ્યારથી ગામોમાં વીજળી પહોંચાડવાનો જે 1000 દિવસનો સંકલ્પ કર્યો છે, અને દરરોજ જ્યારે એવા ખબર મળે છે કે આજ તે ગામમાં વીજળી પહોંચી અને આજ પેલા ગામમાં વીજળી પહોંચી, ત્યારે ખબરની સાથે સાથે તે ગામના ઉમંગ અને ઉત્સાહની ખબર પણ આવે છે. હજી સુધી પ્રસાર માધ્યમોમાં તેની વ્યાપક ચર્ચા નથી થઈ, પરંતુ મને ભરોસો છે કે મીડિયા આવા ગામોમાં ચોક્કસ પહોંચશે, અને તેના કારણે સૌથી મોટો લાભ તો એ થશે કે સરકારના જે કર્મચારીઓ છે, જે આ કામ કરી રહ્યા છે, તેમને એટલો સંતોષ થશે, એટલો આનંદ મળશે કે તેમણે કંઈક એવું કર્યું છે જે કોઈ ગામની કોઈની જિંદગીમાં પરિવર્તન લાવનારું છે. ખેડૂત હોય, ગરીબ હોય, યુવાન હોય, મહિલા હોય, શું આ બધા સુધી આ સઘળી સેવાઓ પહોંચવી જોઈએ કે ના પહોંચવી જોઈએ? એટલા માટે જ ના પહોંચવી જોઈએ કે કઈ સરકારે શું કામ કર્યું અને કઈ સરકારે કામ નથી કર્યું તે જણાય, પરંતુ એટલા માટે પહોંચવી જોઈએ કે તેઓ જો આ બાબતના હકદાર છે તો તે હક જવા ન દે, તેમનો હક તેમને મળે તે માટે પણ તેમને જાણકારી મળવી જ જોઈએ ને. આપણે સૌએ તે કોશિશ કરવી જોઈએ કે સાચી વાત, સારી વાત, અદના માનવીના કામની વાત જેટલા વધુ લોકોને પહોંચી શકે તેટલાને પહોંચાડવી જોઈએ. આ પણ એક સેવાનું જ કામ છે. મેં મારી રીતે પણ આ કામ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. હું એકલો તો આ બધું નથી કરી શકવાનો, પરંતુ હું જે કહી રહ્યો છું તેમાંથી કંઈક તો મારે પણ કરવું જોઈએ ને. એક સામાન્ય નાગરિક પણ પોતાના મોબાઈલ ફોન ઉપર નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરીને મારી સાથે જોડાઈ શકે છે, અને આવી નાની નાની વાતો હું તેના પર વહેંચતો રહું છું. અને મારા માટે આનંદની બાબત છે કે લોકો પણ મને ઘણી બધી બાબતો જણાવે છે. આપ પણ આપની રીતે ચોક્કસ આ પ્રયાસમાં જોડાઓ. 125 કરોડ દેશવાસીઓ સુધી પહોંચવાનું છે. આપની મદદ વિના હું કેવી રીતે પહોંચીશ? આવો આપણે બધા મળીને સામાન્ય માનવીના હિતોની વાતો સામાન્ય માનવીની ભાષામાં પહોંચાડીએ અને તેમને પ્રેરિત કરીએ તેમના હકની ચીજો મેળવવા માટે. મારા વાલા નવયુવાન સાથીઓ, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા વિશે પ્રાથમિક ચર્ચા કરી હતી. ત્યારબાદ સરકારના બધા વિભાગોમાં પણ આ વાત ચાલી હતી. શું ભારત સ્ટાર્ટઅપ કેપિટલ બની શકે છે? શું આપણા રાજ્યો વચ્ચે નવયુવાનો માટે એક ઉત્તમ તકના રૂપમાં નવા નવા સ્ટાર્ટઅપ, અનેકવિધ સ્ટાર્ટઅપ, નવી નવી શોધખોળો ન શરૂ થાય? પછી તે મેન્યુફેક્ચરિંગમાં હોય, સર્વિસ સેક્ટરમાં હોય, કે ખેતી ક્ષેત્રમાં હોય, દરેક બાબતમાં નવીનતા, નવી પદ્ધતિ, નવી વિચારસરણી. દુનિયા નવીનતા વિના આગળ નથી વધી શકતી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા યુવા પેઢી માટે એક બહુ મોટી તક લઈને આવી છે. મારા નવયુવાન સાથીઓ, 16 જાન્યુઆરીએ ભારત સરકાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો પૂરો એક્શન પ્લાન, કાર્યયોજના શરૂ કરવાની છે. કેવી રીતે થશે, શું થશે, શા માટે થશે, એક માળખું આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. અને આ કાર્યક્રમમાં દેશભરની આઈઆઈટી, આઈઆઈએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, એનઆઈટીઓ, જ્યાં પણ યુવા પેઢી છે તે સૌને લાઇવ કનેક્ટિવિટી દ્વારા આ કાર્યક્રમમાં જોડવામાં આવશે. સ્ટાર્ટઅપ કે શરૂઆત માટે આપણે ત્યાં એક વિચારસરણી બંધાઈ ગઈ છે. જેમ કે ડિજિટલ વર્લ્ડ હોય અથવા આઈટી વ્યવસાય હોય, આ સ્ટાર્ટઅપ તેમના માટે જ છે. જી ના, આપણે તો તેમાં ભારતની જરૂરિયાત અનુસાર બદલાવ લાવવો છે. ગરીબ વ્યક્તિ ક્યાંક મજૂરી કરે છે, તેને શારીરિક શ્રમ પડે છે, પણ કોઈ નવયુવાન શોધખોળ દ્વારા એક એવી ચીજ બનાવે કે ગરીબને મજૂરીમાં થોડીક સુવિધા થઈ જાય, હું આને પણ સ્ટાર્ટઅપ માનું છું. હું બેંકોને કહીશ કે આવા નવયુવાનોને મદદ કરો. હું તેને પણ કહીશ કે હિંમતથી આગળ વધ, બજાર મળી રહેશે. તે જ રીતે આપણી યુવા પેઢીની બુદ્ધિ સંપદા શું કેટલાક શહેરો પૂરતી જ મર્યાદિત થોડી છે? આ વિચારસરણી ખોટી છે. હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં નવયુવાનો પાસે પ્રતિભા છે, તેમને તક મળવી જોઈએ. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા કેટલાક શહેરો પૂરતી મર્યાદિત નહીં રહેવી જોઈએ. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તે વિસ્તરવી જોઈએ. અને હું રાજ્ય સરકારોને પણ આગ્રહ કરું છું કે આ બાબતને આપણે આગળ વધારીએ. 16 જાન્યુઆરીએ હું જરૂર આપની સમક્ષ ઉપસ્થિત થઈને વિસ્તારપૂર્વક આ વિશે વાતચીત કરીશ અને હંમેશા આપના સૂચનો આવકાર્ય રહેશે. વાલા નવયુવાન સાથીઓ, 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. આ દેશના મારા જેવા કોટી કોટી લોકો છે જેમને સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મળી રહી છે. 1995થી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિને નેશનલ યુથ ફેસ્ટિવલ, રાષ્ટ્રીય યુવા મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી છત્તીસગઢના રાયપુરમાં યોજાવાનો છે. અને મને જાણકારી મળી છે કે આ વખતનો એમનો થીમ છે, કારણ કે તેમનું આ આયોજન થીમ આધારિત હોય છે. તે થીમ બહુ સરસ છે, ઇન્ડિયન યુથ ઓફ ડેવલપમેન્ટ, સ્કિલ એન્ડ હાર્મની. મને જણાવવામાં આવ્યું છે કે તેમાં બધા રાજ્યોના, હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાંથી 10,000થી વધુ યુવાનો એકઠા થવાના છે. એક લઘુ ભારતનું દ્રશ્ય ત્યાં ખડું થવાનું છે, યુવા ભારતનું દ્રશ્ય સર્જાવાનું છે, એક પ્રકારે સપનાઓનું પૂર નજરે પડવાનું છે, સંકલ્પનો અહેસાસ થવાનો છે. આ યુથ ફેસ્ટિવલ વિશે શું આપ મને સૂચનો કરી શકો છો? હું ખાસ કરીને યુવા દોસ્તોને આગ્રહ કરું છું કે મારું જે નરેન્દ્ર મોદી એપ છે તેના પર આપ સીધા મને જ તમારા વિચારો મોકલો. હું આપના મનને જાણવા સમજવા માંગુ છું અને તે આ નેશનલ યુથ ફેસ્ટિવલમાં પ્રતિબિંબિત થશે. તે માટે હું સરકારમાં યોગ્ય સૂચન પણ કરીશ, માહિતી સૂચનાઓ પણ આપીશ. તો હું રાહ જોઈશ દોસ્તો, નરેન્દ્ર મોદી એપ પર યુવક મહોત્સવ વિશે આપના વિચારો જાણવા માટે. અમદાવાદ ગુજરાતના દિલીપ ચૌહાણ, જેઓ એક વિઝ્યુઅલી ચેલેન્જ શિક્ષક છે, તેમણે તેમની શાળામાં એક્સેસિબલ ઇન્ડિયા દિવસ ઉજવ્યો હતો. તેમણે મને ફોન કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. સર, અમે મારી શાળામાં એક્સેસિબલ ઇન્ડિયા ઝુંબેશ ઉજવી હતી. હું વિઝ્યુઅલી ચેલેન્જ શિક્ષક છું અને મેં વિકલાંગતાના પ્રશ્ને તથા વિશેષ શક્તિવાળા લોકો વિશે કેવી રીતે જાગૃતિ ફેલાવી શકીએ અને મદદ કરી શકીએ તે વિશે 2000 બાળકોને સંબોધ્યા હતા અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અદ્ભુત હતો. અમે શાળામાં મજા કરી અને સમાજમાં વિકલાંગોને મદદ કરવા માટે બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યા હતા. મને લાગે છે કે આપના દ્વારા કરવામાં આવેલી એ મોટી પહેલ હતી. દિલીપજી, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ તો પોતે જ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, આપ ખૂબ સારી રીતે આ બાબતોને સમજો છો, અને આપે તો ઘણી બધી મુશ્કેલીઓ વેઠી હશે. કોઈ કોઈ વાર સમાજમાં આ પ્રકારની કોઈ વ્યક્તિને મળવાની તક આવે છે તો આપણા મનમાં કેટલાય વિચાર આવે છે. આપણે આપણી વિચારસરણી મુજબ તેમને જોવાની પોતાની દ્રષ્ટિ પણ વ્યક્ત કરીએ છીએ. કેટલાય લોકો હોય છે જે અકસ્માતનો ભોગ બનવાના કારણે પોતાનું કોઈ અંગ ખોઈ બેસે છે. કેટલાક એવા લોકો હોય છે જેમનામાં જન્મજાત જ કોઈ ક્ષતિ રહી જાય છે, અને એવા લોકો માટે જગમાં અનેક અનેક શબ્દ પ્રયોગ થયા છે, પરંતુ આ શબ્દો પ્રત્યે હંમેશા ચિંતન ચાલતું રહ્યું છે. દર વખતે લોકોને લાગે છે કે ના ના, એમના માટે આ શબ્દની ઓળખ સારી નથી લાગતી, સન્માનજનક નથી લાગતી. અને તમે જોયું હશે કે કેટલા શબ્દો આવી ચૂક્યા છે. ક્યારેક હેન્ડીકેપ્ડ શબ્દ સાંભળીએ છીએ, તો ક્યારેક અપંગ શબ્દ સાંભળીએ છીએ, તો ક્યારેક વળી વિશેષ શક્તિવાળી વ્યક્તિ, એમ અનેક શબ્દ આવતા રહે છે. શબ્દોનું પણ એક મહત્વ હોય છે, એ વાત સાચી છે. આ વર્ષે ભારત સરકારે જ્યારે સુગમ્ય ભારત અભિયાનનો પ્રારંભ કર્યો ત્યારે તે કાર્યક્રમમાં હું જવાનો હતો, પરંતુ તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને ચેન્નાઈમાં ભયંકર પૂરના કારણે મારો ત્યાં જવાનો કાર્યક્રમ ગોઠવાયો, એટલે તે દિવસે હું એ અભિયાન પ્રારંભ કાર્યક્રમમાં હાજર નહોતો રહી શક્યો. પરંતુ તે કાર્યક્રમમાં જવાનું હતું તો મારા મનમાં કંઈ ને કંઈ વિચાર ચાલતા રહેતા હતા. તો તે સમયે મારા મનમાં વિચાર આવ્યો હતો કે પરમાત્માએ જેમને શરીરમાં કોઈ ઉણપ આપી છે, કોઈ ક્ષતિ આપી છે, એકાદ અંગ બરાબર કામ નથી કરતું, તેમને આપણે વિકલાંગ કહીએ છીએ અને વિકલાંગના રૂપમાં જાણીએ છીએ. પરંતુ ક્યારેક એમના પરિચયમાં આવીએ છીએ તો ખબર પડે છે કે આપણને આંખોથી તેમની એક ઉણપ દેખાય છે, પરંતુ ઈશ્વરે તેમને કોઈ વિશેષ શક્તિ આપી હોય છે. પરમાત્માએ અનોખી શક્તિનું તેમનામાં નિરૂપણ કરેલું હોય છે. આપણી આંખોથી આપણે જે નથી જોઈ શકતા, પરંતુ જ્યારે તેમને કોઈ કામ કરતા જોઈએ છીએ ત્યારે તેમની કાબેલિયત તરફ ધ્યાન જાય છે કે અરે વાહ, તે આ કેવી રીતે કરે છે. ત્યાર પછી મારા મનમાં વિચાર આવ્યો કે આંખોથી તો આપણને લાગે છે કે તે કદાચ વિકલાંગ છે, પરંતુ અનુભવે લાગે છે કે તેની પાસે કોઈ એક્સ્ટ્રા પાવર, વિશેષ શક્તિ છે. અને ત્યારે જતાં મારા મનમાં વિચાર આવ્યો કે આપણા દેશમાં વિકલાંગના સ્થાને દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કેમ ન કરવો. આ એવા લોકો છે જેમની પાસે એવું અંગ છે કે એકથી વધુ એવા અંગ છે જેમાં દિવ્યતા છે, દિવ્ય શક્તિનો સંચાર છે, જે આપણામાં સામાન્ય શરીરવાળા પાસે નથી. મને આ શબ્દ ખૂબ સારો લાગે છે. શું મારા દેશવાસી આપણે વિકલાંગના સ્થાને દિવ્યાંગ શબ્દની આદત પ્રચલિત કરી શકીએ ખરા? હું આશા રાખું છું કે આ બાબતને આપ આગળ વધારશો. આપણે સુગમ્ય ભારત અભિયાનની શરૂઆત કરી છે, તેના હેઠળ ભૌતિક અને અપ્રત્યક્ષ બંને રીતે આંતરમાળખામાં સુધારો કરીને દિવ્યાંગ લોકો માટે તે સુગમ્ય બનાવીશું. શાળા હોય, હોસ્પિટલ હોય, સરકારી કચેરી હોય, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, તેમાં રેમ્પ હોય, સુગમ્ય પાર્કિંગ, સુગમ્ય લિફ્ટ, બ્રેઇલ લિપિ, કેટલી બધી બાબતો છે. આ બધામાં તેમને ઉપલબ્ધતા સરળ બનાવવા માટે નવીન શોધખોળ જોઈએ, ટેકનોલોજી જોઈએ, વ્યવસ્થા જોઈએ, સંવેદનશીલતા જોઈએ. આપણે આ કામનું બીડું ઉઠાવ્યું છે. લોકભાગીદારી પણ મળી રહી છે, લોકોને ગમ્યું છે. આપ પણ આપની રીતે ચોક્કસ તેમાં જોડાઈ શકો છો. મારા વાલા દેશવાસીઓ, સરકારી યોજનાઓ તો સતત આવતી જ રહે છે, ચાલતી રહે છે, પરંતુ આ યોજનાઓ હંમેશા પ્રાણવાન રહે તે ખૂબ જરૂરી છે. યોજનાઓ છેલ્લી વ્યક્તિ સુધી જીવંત રહેવી જોઈએ, તે ફાઇલોમાં મૃતપ્રાય નહીં હોવી જોઈએ. આખરે યોજના બને છે સામાન્ય વ્યક્તિ માટે, ગરીબ વ્યક્તિ માટે. ગત દિવસોમાં ભારત સરકારે એક પ્રયાસ કર્યો કે યોજનાઓના જે હકદાર છે તેમની પાસે સરળતાથી લાભ કેવી રીતે પહોંચે. આપણા દેશમાં ગેસ સિલિન્ડરમાં સબસીડી અપાય છે, કરોડો રૂપિયા તેમાં જાય છે, પરંતુ હિસાબ કિતાબ નહોતો કે જે લાભાર્થીઓ છે તેમના સુધી આ પૈસા પહોંચે છે કે નથી પહોંચતા, યોગ્ય સમયે પહોંચે છે કે નથી પહોંચતા. સરકારે તેમાં થોડો ફેરફાર કર્યો. જનધન ખાતું હોય, આધાર કાર્ડ હોય, એ બધાની મદદથી વિશ્વની સૌથી મોટી લાર્જેસ્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા સબસીડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવી. દેશવાસીઓને જણાવતા મને ગર્વ થઈ રહ્યો છે કે તાજેતરમાં તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ગયું છે. તે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે જે સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે. પહલ નામથી આ યોજના જાણીતી છે અને પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. નવેમ્બર અંત સુધીમાં લગભગ 15 કરોડ રાંધણ ગેસ વાપરનારા નાગરિકો પહલ યોજનાના લાભાર્થી બની ચૂક્યા છે. 15 કરોડ લોકોના ખાતામાં, બેંક ખાતામાં સરકારી પૈસા સીધા જવા લાગ્યા છે. નહીં કોઈ વચેટીઓ, નહીં કોઈ ભલામણની જરૂર, નહીં કોઈ ભ્રષ્ટાચારની સંભાવના. એક તરફ આધાર કાર્ડનું અભિયાન, બીજી તરફ જનધન ખાતું ખોલાવવાનું, ત્રીજી તરફ રાજ્ય સરકાર અને ભારત સરકાર મળીને લાભાર્થીઓની યાદી તૈયાર કરે, તેને આધાર સાથે અને ખાતા સાથે જોડવાની. આ કામગીરી ચાલી રહી છે. ગ્રામ વિસ્તારોમાં રોજગારીની તક પૂરી પાડતી મનરેગા યોજના છે. તે મનરેગાના પૈસા અંગે હમણાં ઘણી ફરિયાદો આવતી હતી. કેટલાય સ્થળે હવે આ પૈસા સીધા જ તે મજૂરી કરનારી વ્યક્તિના ખાતામાં જમા થવા લાગ્યા છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં કેટલીય મુશ્કેલીઓ પડતી હતી, ફરિયાદો પણ આવતી હતી, તેમાં પણ હવે શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે આગળ વધારીશું. અત્યાર સુધીમાં અલગ અલગ યોજનાઓના માધ્યમથી લગભગ 40,000 કરોડ રૂપિયા સીધા જ લાભાર્થીના ખાતામાં જવા લાગ્યા છે. મારો ઉપર છલ્લો અંદાજ છે કે લગભગ 35-40 યોજનાઓનો સીધે સીધો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની અંદર સમાવેશ કરાઈ રહ્યો છે. મારા વાલા દેશવાસીઓ, 26 જાન્યુઆરી ભારતીય પ્રજાસત્તાક દિવસની એક સોનેરી પળ. એ પણ એક સુખદ સંયોગ છે કે આ વખતે આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ છે. સંસદમાં પણ 2 દિવસ બંધારણ ઉપર વિશેષ ચર્ચા રાખવામાં આવી હતી અને બહુ સારો અનુભવ રહ્યો. બધા પક્ષોએ, સૌ સાંસદોએ બંધારણની પવિત્રતા, બંધારણનું મહત્વ, બંધારણને સાચા સ્વરૂપમાં સમજવું વગેરે અંગે ખૂબ ઉત્તમ ચર્ચા કરી. આ બાબતને આપણે આગળ વધારવી જોઈએ. પ્રજાસત્તાક દિવસ ખરા અર્થમાં જનજનને તંત્ર સાથે જોડી શકે છે અને તંત્રને જનજન સાથે જોડી શકે છે. આપણું બંધારણ આપણને ઘણા અધિકાર આપે છે અને અધિકારોની ચર્ચા સાહજિક રીતે થાય છે અને થવી પણ જોઈએ. તેનું પણ એટલું જ મહત્વ છે. પરંતુ બંધારણ કર્તવ્ય, ફરજ ઉપર પણ જોર આપે છે. જો કે એવું જોવામાં આવ્યું છે કે કર્તવ્યની ચર્ચા બહુ ઓછી થાય છે. બહુ તો જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે ચારે તરફ જાહેર ખબરો હોય છે, દિવાલો ઉપર લખવામાં આવે છે, હોર્ડિંગ મૂકવામાં આવે છે કે મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે. મતદાનના સમયે તો ફરજની વાત ખૂબ થાય છે, પરંતુ સાહજિક જીવનમાં પણ કેમ ફરજની વાતો ન થાય? આ વર્ષે જ્યારે આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે 26મી જાન્યુઆરીને નિમિત્ત બનાવીને શું આપણે શાળાઓમાં, કોલેજોમાં, આપણા ગામોમાં, આપણા શહેરમાં, જુદા જુદા સમાજોમાં, સંગઠનોમાં કર્તવ્ય ફરજ વિષય ઉપર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે યોજી શકીએ ખરા? જો 125 કરોડ દેશવાસી કર્તવ્ય ભાવથી એક પછી એક ડગ માંડતા જઈએ તો કેટલો મોટો ઇતિહાસ રચી શકાય છે. પરંતુ ચર્ચાથી શરૂઆત તો કરીએ. મારા મનમાં એક વિચાર આવે છે. તમે જો મને 26મી જાન્યુઆરી પહેલા ડ્યુટી, ફરજ કે કર્તવ્ય વિશે તમારી ભાષામાં, તમારી પોતાની ભાષા ઉપરાંત જો તમારે હિન્દીમાં લખવું હોય તો હિન્દીમાં, અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં, કર્તવ્ય પર કાવ્યરચના હોય, કર્તવ્ય પર એવું કોઈ લખાણ હોય, નિબંધ હોય તો તમે લખો, એ તમે મને મોકલી શકો છો? હું આપના વિચારોને જાણવા માગું છું. મારા પોર્ટલ માય ગોવ પર એ મને મોકલો. હું ચોક્કસ જાણવા ઈચ્છીશ કે મારા દેશની યુવા પેઢી કર્તવ્ય વિશે શું વિચારે છે. એક નાનકડું સૂચન કરવાનું મન થાય છે. 26 જાન્યુઆરીના દિવસે જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે નાગરિકો દ્વારા, શાળા કોલેજના બાળકો દ્વારા, આપણા શહેરોમાં જેટલી પણ મહાપુરુષોની પ્રતિમાઓ છે, બાવલા મૂકેલા છે, તેની સફાઈ, તેના પરિસરની સફાઈ, ઉત્તમમાં ઉત્તમ સ્વચ્છતા, ઉત્તમમાં ઉત્તમ સુશોભન 26 જાન્યુઆરી નિમિત્તે કરી શકીએ છીએ ખરા? અને આ હું સરકારી રાહે નથી કહી રહ્યો, નાગરિકો દ્વારા આ થાય. જે મહાપુરુષોની પ્રતિમાઓ મૂકવા માટે આપણે એટલા બધા લાગણીશીલ હોઈએ છીએ, પરંતુ બાદમાં એ પ્રતિમાની દેખભાળમાં આપણે એટલા જ ઉદાસીન હોઈએ છીએ. સમાજના નાતે, દેશના નાતે, શું તેને આપણો સહજ સ્વભાવ બનાવી શકીએ ખરા? આ 26 જાન્યુઆરીએ આપણે સૌ મળીને પ્રયાસ કરીએ કે આવા મહાપુરુષોની પ્રતિમાઓનું સન્માન, ત્યાંની સફાઈ, પરિસરની સફાઈ અને આ બધું જનતા જનાર્દન દ્વારા, નાગરિકો દ્વારા સહજરૂપથી થાય. વાલા દેશવાસીઓ, ફરી એકવાર નવા વર્ષની 2016ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ.